నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సౌవసాహూణం అరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय पर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार नी पाठशाला नो विषय गुणस्थान ए आपणो चाली रह्यो छे जेमा आपणे घणी बधी चर्चा गुणस्थान संबंधी करी। लास्ट लेक्चर में आपणे सातमा गुणस्थान की चर्चा ऑलमोस्ट पूरी करी लीधी हती। लास्ट लेक्चर में महत्वपूर्ण जे पॉइंट आव्यो हतो एने एक बे मिनिट में आपणे रिवाइज करीने पछी आजे आखो एक कलाक जेटलो पण समय आपी पासे छे ए समय में जे आठमू गुणस्थान छे એ આઠમા ગુણસ્થાનની આપણે વિસ્તારથી યથાશક્તિ આપણે ચર્ચા કરશું। લાસ્ટ ટાઈમના લેક્ચરનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો અંતિમમાં આપણે લીધો હતો કે સાતમા ગુણસ્થાનમાં થવાવાળા ચાર આવશ્યક કાર્ય ખ્યાલમાં આવે છે ને એની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી। જો રવિવાર ટુ રવિવાર આ થોડોક આપણો જે વિષય છે એ થોડોક થિયરીનો વિષય છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, જે આપણે આખું અઠવાડિયું જે પ્રેક્ટિકલ ચર્ચા કરીએ છીએ એ દ્રવ્યાનિયોગની મુખ્યતાથી કરીએ છીએ અને આ ચર્ચા કર્ણાનિયોગની મુખ્યતાથી છે, પરંતુ આમાં દ્રવ્યાનિયોગ પણ પૂરેપૂરું જોડાયેલું છે કારણ કે ચારેય અનુયોગ વિત રાખતાનું પોષણ કરવાવાળા અનુયોગ છે। ચલો વધારે ભૂમિકા ન બાંધતા આપણે ચાર આવશ્યક કાર્ય જે લાસ્ટ ટાઈમ લીધા હતા કોને યાદ છે પેલા તો મને, અગર જે રિવિઝન કરશો ને તમે તો મને બહુ ગમશે કારણ કે એક વિષય તમારો પાક્કો થશે, ક્લેરિટી આવશે। સાતમા ગુણસ્થાનમાં આપણે સૌથી પહેલા તો જે એના બે ભેદ જોયા હતા, સ્વસ્થાન અપ્રમત સંયત જે નામ છે ને સાતમા ગુણસ્થાનનું, અપ્રમત સંયત, તો સ્વસ્થાન અપ્રમત સંયત અને સાતિશય અપ્રમત સંયત એમ કરીને આપણે એના શ્રેણી પર અનઆરોહણ અને આરોહણની યોગ્યતાની અપેક્ષાએ બે ભેદ કરવામાં આવ્યા છે એનો ખુલાસો પણ આપણે લાસ્ટ ટાઈમ કર્યો હતો કે જે પહેલા ભાગમાં એટલે કે સ્વસ્થાનમાં ઝૂલતા મુનિરાજ શ્રેણી પર આરોહણ કરવાની યોગ્યતા નથી રાખતા અને બીજા ભાગમાં જે પ્રવેશ પામે છે એ શ્રેણી પર આરોહણની યોગ્યતા રાખવાના કારણે એને સાતિશય અપ્રમત કહેવામાં આવે છે। એ વચ્ચે આપણે બે અંતર, એ બે વચ્ચે આપણે આઠ નવ પોઈન્ટના અંતર પણ જોયા હતા, તમને યાદ હોય તો, હું એ રિપીટ નથી કરવાની કારણ કે આપણે બે ટાઈમથી આ લેક્ચર, આ સેશન આપણે લઈ રહ્યા છે ટોપિક। હવે આપણે લાસ્ટ એ વાત કરી હતી કે જે બીજો ભાગ છે સાતમા ગુણસ્થાનનો, જે બીજો ભાગ છે એ ભાગમાં થવાવાળા ચાર આવશ્યક કાર્ય, મને ખાલી એ ચાર આવશ્યક કાર્ય ના નામ જોઈએ છે, વધારે કાંઈ નથી પૂછતી, આપણે વિષય આગળ વધારી। એ ચાર આવશ્યક કાર્ય કયા કયા હતા જલ્દી ચલો, વેરી ગુડ, બહુ સરસ। પહેલી વાત હતી પ્રતિ સમય, અગર શોર્ટમાં બોલવું હોય, આખી લાઈન આપણે બોલીએ છીએ પણ શોર્ટમાં લખ્યું છે અહીંયા, પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધિ બળના, શોર્ટમાં યાદ રાખવું હોય યાદ રાખજો કારણ કે સાતમાના ચાર, હવે આઠમાના નવા ચાર આવશે, આજે ખબર નહીં આવશે કે નહીં, પરંતુ એ જલ્દી જ આવવાના છે કે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં બીજા ચાર કયા આવશ્યક થવાના છે, તો આ ચાર તો થશે જ, સમજાય છે, ઉપરાંત બીજા ચાર આવશ્યક કાર્ય, બરાબર, એટલે આઠ કાર્ય આપણે બોલવાના છે એક સાથે પછી જયારે થઈ જશે પછી। ચલો પહેલો પોઈન્ટ સમય, પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધિ કા બરણા, પ્રતિ સમય એ સાતિશય અપ્રમત જે અવસ્થા છે એમાં જેટલો સમય નિરાજ છે એનો પણ અંતર્મુહૂર્ત કાળ બતાય, સ્વસ્થાનનો પણ અંતર્મુહૂર્ત કાળ બતાય, દેવ નો ભેગો કાર્પણ અંતરમુહૂર્ત, સાત થી લઈને ચૌદમા નો કાર્પણ અંતરમુહૂર્ત, સાત થી લઈને બારમા નો કાર્પણ અંતરમુહૂર્ત, સમજાય છે? તો એ અંતિમ, કારણ કે અંતરમુહૂર્ત નો અસંખ્યાત ભેદ છે. પોઈન્ટ સમજાય છે ને? ખ્યાલ આવે છે? તો સુવાત એવી, પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા કા બળના સ્વભાવમાં લીન મુનિરાજ, મુનિરાજ નો ઉપયોગ પોતાના સ્વભાવમાં છે અને એ સ્વભાવમાં લીનતાની પ્રગાઢતા વધે છે. તો પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા, આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે પહેલા દિવસે 10 રૂપિયાનો નફો થયો અને સાતમા દિવસે, જો ખ્યાલ આવે છે ને, તો સાતમા દિવસે 1 કરોડ નો નફો, સાતમા દિવસે, કારણ કે 10 ગુણું વધારે એ નફો પ્રતિદિન થાય છે. તો એવી રીતના અહીંયા હવે બીજો પોઈન્ટ, વેરી ગુડ, બહુ સરસ. સ્થિતિ બંધાપસરણ, શું અર્થ છે સ્થિતિ બંધાપસરણ નો અર્થ? હવે અહીંયા આવશે શબ્દ, આત્મા ગુણસ્થાનમાં શબ્દ આવશે સ્થિતિ કાંડક ઘાટ. હવે આ બધા કાંડક ભાંડક શબ્દો વાપરો તો હવે શું સમજાય છે, પરંતુ એના અર્થ કેટલા સુંદર છે. જો સ્થિતિ બંધાપસરણ ની વાત કરતા શું કીધું તું આચાર્ય દેવે અહીંયા, કે જે જે સાંભળજો, જે અંદરમાં મંદ કષાયનો ભાવ, કે જે પણ અસ્થિરતાનો અબુદ્ધિપૂર્વકનો જે રાગ છે સાતમા ગુણસ્થાનમાં, એનું નિમિત્ત પામીને જે નવીન કર્મનો બંધ થાય છે, એ નવીન કર્મનો જે બંધ થાય છે, એ બંધ પ્રતિ સમય હીન હીન સ્થિતિ વાળો બંધાશ. અર્થ આનો આ હતો, નવીન કર્મનો જે બંધ થાય છે. હવે આમાં બધું નવીન કર્મ સાથે સંબંધ છે. આઠમા ગુણસ્થાનમાં જે પણ ચાર આવશ્યક થાય છે એ સત્તામાં પડેલા કર્મ સાથે સંબંધ રાખવા વાળી વાતો છે. એટલે તમને ડિફરન્સ ખ્યાલ આવે સાતમામાં થવા વાળા ચાર આવશ્યક અને આઠમામાં થવા વાળા ચાર આવશ્યકમાં શું ફરક છે. પોઈન્ટ સમજાય છે? સ્થિતિ કાંડક ઘાત કોનો થાય, કે સ્થિતિ બંધાય એનો થાય ને? તો સ્થિતિ બંધ ક્યારે થશે? તો કે અહીંયા કોઈ એક પ્રકારના મંદ કષાયના ભાવ અબુદ્ધિપૂર્વક ના થશે ત્યારે થશે ને? તો એ ભાવ નિમિત્ત, અને નવીન કર્મનો જે બંધ થાય છે પ્રતિ સમય હીન હીન સ્થિતિ વાળો એ કર્મ બંધાય છે, એને કહેવાય સ્થિતિ કાંડક, સ્થિતિ બંધાપસર. ચલો ત્રીજો પોઈન્ટ લીધો તો બીજા, હવે ત્રીજો ને ચોથો તો બહુ સરળ છે. પ્રશસ્ત પ્રકૃતિઓ કા અનુભવ, પહેલા વાત આવી સ્થિતિની, સમજાય છે? કારણ કે સ્થિતિ અને અનુભાગ બંધ કોના નિમિત્તથી થાય? હમણાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું હતું કાલે કે પરમ દિવસ, સ્થિતિ અનુભાગ બંધ કષાયના નિમિત્તથી થાય, પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગના નિમિત્તથી થાય. ગુરુદેવશ્રીના મુક્તિ અવાજ સાંભળીને કેટલો આનંદ થાય બોલો. આપણે જે ભણતાળે ગુરુદેવશ્રી એને ફરમાવે એને આપણને સમજાય છે કે આપણને એક મળે કે ઓહો આ વાત એકદમ આગમ પ્રમાણ થઈ છે. તો સ્થિતિ શું કીધું, બંધાપસરણ. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, પ્રશસ્ત પ્રકૃતિઓનો જે અનુભાગ છે એ અનંત ગુણા બળના. હવે જે બંધાશે, પ્રકૃતિ આવશે, એની સ્થિતિ ઓછી ઓછી થશે અને અનુભાગ પ્રશસ્ત પ્રકૃતિઓનો વધશે. અને ચોથો પોઈન્ટ, અપ્રશસ્ત પ્રકૃતિઓ કા અનુભાગ પ્રતિ સમય ઘટના. થઈ ગયા ચાર આવશ્યક? જલ્દી જલ્દી એકવાર, પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા રિપીટ કરાવું છું, કારણ કે સાતમા ગુણસ્થાન થી લઈને બધા જ ગુણસ્થાનમાં એ ગુણસ્થાન પ્રમાણ આવશ્યક કાર્ય થવાના છે. કન્ફ્યુઝન ન થાય એટલે રિપીટ કરાવું છું, ડિફરન્સ બતાવું છું, એટલે તમને બરાબર મગજમાં યાદ રહે. સાતમા ગુણસ્થાનમાં થવા વાળા ચાર આવશ્યકમાં પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધવી, સ્થિતિ બંધાપસરણ, પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ પ્રતિ સમય વધવો, અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ પ્રતિ સમય ઘટવો. આમ એકદમ યાદ રહેવું જોઈએ, બરાબર છે? હવે સાતમું ગુણસ્થાન ઓલમોસ્ટ આખું આપણે કર્યું, એની પરિભાષા કરી, એની સંધિ છૂટી પાડી, એના બે ભેદ મુખ્ય સમજ્યા, સ્વસ્થાન અને સાતિશય, એની વચ્ચે આપણે અંતર સમજ્યા, એનું ગમનાગમન સમજ્યા, એનો કાર સમજ્યા, એમાં સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, ચારિત્ર અપેક્ષા વિચાર, અને પછી લાસ્ટમાં ચાર આવશ્યક કાર્ય જે થાય છે એ સમજ. તો ઓવરઓલ સાતમું ગુણસ્થાનની ચર્ચા આપણે પૂરી કરી, સમજાયું બરાબર? હવે આપણે આઠમું ગુણસ્થાન પ્રારંભ કરીએ છીએ, બરાબર છે? આઠમું ગુણસ્થાન, હવે એનું આખું નામ, સૌથી આખું નામ, આઠમા ગુણસ્થાનનું આખું નામ, પછી આપણે એનું આખું ડિટેલ કરશું. આજે હું 12 પોઈન્ટ લઈને આવી છું, જોઈએ કેટલા થાય છે, બરાબર છે? એક તો થઈ ગયો 10 મિનિટમાં, 12 માંથી એક લખ્યો તો સાતમા ગુણસ્થાનનું રિવિઝન. હવે આઠમા ગુણસ્થાનનું આખું નામ શું છે? જો અપૂર્વકરણ પ્રવિષ્ઠ શુદ્ધિ સંયત, આખું નામ આ છે. સમજાય છે? આપણે બોલીએ અપૂર્વકરણ ગુણસ્થાન, બરાબર છે? સમજવા માટે એક સામાન્ય ભાષામાં એમ જ બોલાય, અપૂર્વકરણ. પરંતુ આખું નામ છે અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ અને સંયત. સમજાય છે? આ આખું નામ છે, એની આપણે સંધિ છૂટી પાડશું અને એક એકનો અર્થ સમજશું. હવે પહેલા આપણે સૌથી પહેલો વિષય આજનો અપૂર્વકરણ ગુણસ્થાન. તમે એના એના સાથે ભાવભાષણ પણ કરો છો કે નહીં? આ ખાલી એક આપણે થિયરી નથી ભણવાની. લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે આ પ્રમાણે મુનિરાજના અંદરમાં ભાવ એ આત્મા એ રૂપે પરણમે, અને આપણે પણ શીઘ્ર આવા ભાવો રૂપે આપણે પણ પરણમવાના છે. અપૂર્વકરણ ગુણસ્થાન એ શ્રેણીનું પ્રથમ ગુણસ્થાન. શ્રેણી કઈ શ્રેણી એ હમણાં નહીં, પણ શ્રેણીનું પ્રથમ ગુણસ્થાન એ અપૂર્વકરણ ગુણસ્થાન છે. સમજાય છે? મુનિરાજ જે સાતિશય અપ્રમત ગુણસ્થાનમાં, સાતિશય અપ્રમત સંયત અવસ્થામાં શ્રેણી ચડવાની પૂર્વની જે તૈયારી કરતા હતા, સમજાય છે? આપણે કાઉન્ટાઉન કરીએ કે નહીં? હવે બારગામ જવાના 5 દિવસ, 4 દિવસ, 3 દિવસ, અને જેમ દિવસ વધારે આવે એમ તૈયારી, અરે ભૂલો નહી, સમજાય છે? એમ તૈયારી જો, હમણાં તો બહુ બિઝી છે. કેમ? કારણ કે તૈયારીમાં. કેમ? કારણ કે ખ્યાલ આવે છે ને, તો તૈયારી કરી રહ્યા છો, પણ ભાવ ક્યાં છે? કે જ્યાં જવાનું છે ત્યાં, બરાબર, ત્યાં શું છે, કેવું છે, કેવું રહેશે, શું રહેશે, ક્યાં જવાનું, જે પણ સમજી લઈ. સમજાય છે? તો એ અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કરવા માટેનો જે અપૂર્વ પુરુષાર્થ સાતિશય પ્રમત સંયતમાં ચાલતો હતો એ સફળ થયો, એમ સમજો. એ તૈયારી સફળ થઈ, એ અંતરંગનો જે શું કયો ભાવ હતો? ત્રણ કરણમાં જડી, વેરી ગુડ, અધોકરણના પરિણામ હતા. પોઈન્ટ સમજાય છે? એ અધોકરણના પરિણામને આચાર્ય દેવ એટલી સુંદર રીતે સમજાવે છે, જેવી રીતના એમ સમજાવે છે કે બે મુનિરાજ છે, એમ સમજો. અધોકરણ સમજાવું છું, પછી અપૂર્વકરણ પણ સમજશું, અને પછી અનિવૃત્તિકરણ. તો અધકરણના પરિણામ સમજાવતા આચાર્ય દેવ એમ દાખલો આપે છે, એમ સમજાવે છે આપણને કે બે મુનિરાજ છે, એમ સમજો. અને બે મુનિરાજ સ્વસ્થાનમાંથી, બે મુનિરાજ એકી સાથે સ્વસ્થાનમાંથી, સમજાય છે? સ્વસ્થાનમાંથી સાતિશયમાં પ્રવેશ પામ્યા. હવે એક મુનિરાજ સાતિશયમાં પ્રવેશ પામતા પહેલા સમયથી લઈને, સમજો, પહેલા મુનિરાજની વાત કરું છું, પછી બીજા મુનિરાજની વાત કરશું, કમ્પેરિઝન કરીને અધકરણના પરિણામ સમજાવે. સમજાય છે ને એવી રીતના? તો પહેલા મુનિરાજ પહેલા સમયથી લઈને જે અહીંયા આવીને પ્રતિ સમય આનંદ ગુણી વિશુદ્ધતા વધે છે, એમ વધતા વધતા 16મા સમયમાં પહોંચ્યા. કયા મુનિરાજ? સમજો હે ને, એક ઇમેજિન કરજો. પહેલા મુનિરાજ 16મા સમયમાં પહોંચ્યા, 15મો સમય એનો વ્યય થયો. 16મા સમયમાં જે શુદ્ધતા, વિશુદ્ધતા, જે લીનતા, જે પ્રગાઢતા, જે વિતરાગતા, જે પ્રચુર આનંદ જે પ્રગટ થયો, એ 15મો સમય વ્યય પામ્યો અને 16મા સમયે પ્રાપ્ત થયો, એ આનંદ ને પ્રાપ્ત થયા. બરાબર છે? હવે એમ સમજો, એ જ આનંદ જે 16મા સમયમાં મુનિરાજને પ્રાપ્ત થયો, પ્રથમ મુનિરાજને, એ જ આનંદ બીજા મુનિરાજ જયારે અધકરણમાં પ્રવેશ કરે તો એવી જ જાતિનો આનંદ, એવો જ આનંદ, એવી જ ક્વોલિટીનો આનંદ, એવી જ ક્વોન્ટિટીનો આનંદ બીજા મુનિરાજ અધકરણમાં પ્રવેશ પામતા 4થા સમયમાં પ્રાપ્ત કરી લે એવું પણ બને. પોઈન્ટ સમજાયું? તો કમ્પેરિઝન ક્યાંથી ક્યાં આવ્યું? 16મો સમય અને 4થો સમય. તો 16મા સમયના પરિણામ અને 4થા સમયના પરિણામ કેવા હશે? તો કે સદ્રશ્ય, એટલે કે સમાન હશે. પરંતુ પુરુષાર્થનો ઉપાડ જુઓ કે જે આપણે કહીએ ને કે તમે જે 10 વર્ષમાં જે ધંધો ફેલાવ્યો, પિતાએ જે 20 વર્ષમાં જે ધંધો ફેલાવ્યો, એ જ ધંધો એના પુત્રે 5 વર્ષમાં એના કરતા મહિમા કોની આવે? પોઈન્ટ સમજાય છે? આ તો એક વાત છે, એક દાખલો છે. તો એવી રીતના અધોકરણના પરિણામમાં ભિન્ન સમયવર્તી, બે મુનિરાજના ભિન્ન સમયવર્તી પરિણામ સમાન હોય એને અધોકરણ કહેવાય. તો આવી વાત જલ્દી ભિન્ન સમય સમજાય ને, એક સોળમો સમય અને એક ચોથો સમય, જે વિશુદ્ધતા સોળમા સમયમાં પ્રાપ્ત થઈ એ જ વિશુદ્ધતા બીજા મુનિરાજે પુરુષાર્થ પૂર્વક સમજાય છે ને ચોથા સમયમાં પ્રાપ્ત કરી. રેસમાં જોગે નહીં જે પેલા દોડતો હોય, પણ બીજો એનાથી વધારે દોડીને એનાથી વધારે આગળ ચાલે, એવી રીતના ઓછા સમયમાં વધારે વિશુદ્ધ. એવી રીતના અહીંયા કે છે કે આપણી પાસે પણ જેટલો સમય હવે આ મનુષ્ય ભાવનો છે, અલ્પ સમય અલ્પ આયુ, જે પણ એ સમયમાં આપણે ઓછા સમયમાં અનંત ગુણો પુરુષાર્થ કરીને આપણે આપણા સ્વરૂપને સમજવાનું છે. આ તો એક ઉદાહરણ છે, આપણી સાથે કમ્પેર કરીએ તો આપણે આવી રીતના લેવાનું છે કે કોઈ મુનિરાજ અગર સોળમા સમયમાં પ્રાપ્ત પરિણામને ચોથા સમયમાં પ્રાપ્ત કરી શકે તો આપણે પણ એવો અપૂર્વ પુરુષાર્થ ઉપાડી શકીએ. અધકરણ સમજાયું. હવે અપૂર્વ કરણ ગુણસ્થાનની ચર્ચા કરતા શું કહે છે કે પહેલા તો અપૂર્વ કરણ ગુણસ્થાન એ શ્રેણીનું પ્રથમ ગુણસ્થાન હોવાના કારણે સૌથી પ્રથમ આપણને શ્રેણીનું સ્વરૂપ સમજાવે છે. હવે એક બહુ સુંદર બે લાઇનની શ્રેણી કોને કહેવાય એની પરિભાષા આવી છે. જોજો હવે આખો ફ્લો કેવી રીતના જશે કે શ્રેણી કોને કહેવાય. બહુ સરળ વિષય છે આજનો આખો, હા ને. સૌથી પહેલા જો શ્રેણી ચારિત્ર મોહનીય કર્મની, કારણ કે શ્રેણીનો સંબંધ કોની સાથે છે, હવે ચારિત્રના પુરુષાર્થ સાથે છે. અને ચારિત્રના પરણમનનો નૈમિત્તિક સંબંધ કયા કર્મ સાથે છે, તો કે ચારિત્ર મોહનીય કર્મ સાથે છે. બરાબર. તો ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધી ચતુષ્કને છોડીને, સમજાય છે, કેટલી છે ટોટલ ચારિત્ર મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ છે? 25. વેરી ગુડ. ચારિત્ર મોહની ટોટલ પ્રકૃતિ 25. તો એમાંથી કોને કાઢી લીધી, તો કેટલી નીકળી ગઈ, તો કેટલી રહી? અરે વાહ, મેથ તો બહુ સાફ છે, ઈઝી છે ને, સમજાય છે ને. તો કેટલી રહી? તો કે 21 પ્રકૃતિ. હવે જો પરિભાષા શ્રેણીની, ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધી ચતુષ્ક રહિત 21 પ્રકૃતિઓના કેટલી, અરે બોલો બધા બોલો, વેરી ગુડ, 21 પ્રકૃતિઓના ઉપશમ, કારણ કે શ્રેણીનું સ્વરૂપ સમજાય છે ને, જનરલ સમજાય, ઉપશમ યા શય કે નિમિત્ત સે. અહીંયા 21 પ્રકૃતિને તો ઉપશમ થયો, કેવી રીતના થાય છે, શું થાય છે બધું જોશું. 21 નો ઉપશમ યા તો 21 નો શય, એમાં જે નિમિત્ત ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ કર્મ પ્રકૃતિઓના ઉપશમ યા તો શય માં નિમિત્ત જે વૃદ્ધિગત હોને, વૃદ્ધિગત હોને વાલે જીવ કે વિતરાગ પ્રણામ, વિશુદ્ધ પ્રણામ કો શ્રેણી કહેતે હૈ. જીવના એવા વિતરાગ વિશુદ્ધ વધતા, વિશુદ્ધ વધતા વિતરાગ પ્રણામને શ્રેણી કહેવામાં આવે છે, જે પ્રણામનું નિમિત્ત પામીને ચારિત્ર મોહનીની શેષ 21 પ્રકૃતિનો ઉપશમ અને શયનું કાર્ય પ્રારંભ થશે, જે પહેલા નહોતું થયું. સમજાય છે. 4-7 ગુણસ્થાન સુધી વી વર ડીલિંગ ઓનલી વિથ દર્શન મોહનીય 3 એન્ડ અનંતાનુબંધી 4. તમે કહેશો તો પછી પંચમમાં પ્રત્યાખ્યાનનું શું હતું, છઠ્ઠામાં પ્રત્યાખ્યાનનું શું હતું? સિમ્પલ ભાષામાં સમજો, કોઈ પણ એમ પૂછે કે તમને સમજવું હોય તો એક જ આન્સર એનો અનુદય હતો, અનુદય હતો. પંચમ ગુણસ્થાનમાં 2નો ઉદય, 2નો અનુદય. ચતુર્થ ગુણસ્થાનમાં 1નો ઉદય, 3નો અનુદય. 6-7 ગુણસ્થાનમાં 3નો અનુદય, 1નો ઉદય. સમજાય છે, ખ્યાલ આવે છે? ચોથામાં જલ્દી બોલો, ચારિત્ર મોહનીય જે કસાઈ ચોકડીઓ છે એ કેવી રીતના તમે બોલશો, સમજશો? ચોથામાં 1નો અનુદય અને 3નો ઉદય, એ અવસ્થામાં અસંયમ હતું. પંચમમાં 2નો અનુદય, 2નો ઉદય, એ અવસ્થામાં સંયમ હતું. 6-7 3નો અનુદય, 1નો ઉદય, એ અવસ્થામાં સકલ સંયમ હતું. પોઈન્ટ સમજાય છે. હવે જે આપણે નેક્સ્ટ ટાઈમ, આજે નહીં પરંતુ નેક્સ્ટ ટાઈમ હું એક આખો ડિટેલ ચાર્ટ કરવાની છું, 4-10 ગુણસ્થાન સુધી જે દર્શન મો ચારિત્ર મો ની જે પણ પ્રક્રિયા ભજવાય છે, બને છે, રિલેટેડ ટુ 3 સમ્યક્ત્વ એ આખું એક બની રહ્યું છે ચાર, આજે કમ્પ્લીટ ન થયું એટલે એ આખું કમ્પ્લીટ કરીને પછી તમારી સામે મૂકીશ અને તમને એક 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 ઝીણવટથી આપણે કહે ને એક 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 વાત આપણે સમજશું. મને એક અઠવાડિયું આપો ખાલી આખું તૈયાર કરીને આપીશ. હમણાં આપણે ખાલી આટલું જનરલ સમજ્યા કે એક પહેલા ચોથામાં પંચમમાં છઠ્ઠા સાતમામાં શું થયું. હવે આપણે શ્રેણીની વાત કરતા કેટલી પ્રકૃતિઓની વાત કરી, 21 પ્રકૃતિ. કોની? ચારિત્રમોની. કેટલામાંથી? 25માં. કોને વાત કરી? અનંતાનુબંધ. દર્શન હો તો આપણે એની સાથે ડીલ પહેલા જ કરી લીધી. તો શ્રેણીની પરિભાષા સમજાવી, 21 પ્રકૃતિના ઉપશમ અને શયમાં નિમિત્તભૂત જીવના એવા વિતરાગ પરિણામ કે જે પરિણામમાં જ તાકાત છે કે 21નો ઉપશમ અને શય કરી શકે, પૂર્વમાં એવા કોઈ પરિણામમાં તાકાત નથી કે ચારિત્રમોનીને 21 પ્રકૃતિને હલાવી શકે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમજાય છે બધાને? આનંદ આવે છે? વેરી ગુડ. હવે આપણે આગળ જો, ઉપશમ શ્રેણી અને શપક શ્રેણીની પરિભાષા હું ખાલી વાંચું છું કારણ કે આપણે ઓલરેડી આ સમજી ચૂક્યા છે, તો આપણે આગળ વધશું. પહેલા તો શ્રેણીની પરિભાષા કરી, હવે પર્ટિક્યુલરલી ઉપશમ શ્રેણી અને શપક શ્રેણીની પરિભાષા કરીએ છીએ. હવે એનો આખો વિષયો બધા જે લેક્ચરમાં આવશે, વિષય બહુ સરળ છે એટલે ધ્યાનથી સાંભળજો, તમને સમજાશ. જિસમે ચારિત્ર. હવે ઉપશમ શ્રેણી તો આપણને ખબર છે, ઉપશમ શ્રેણીમાં 21 પ્રકૃતિનો શું થાય? ચારિત્ર. અરે શપક શ્રેણીમાં 21 પ્રકૃતિનો શું થાય? બસ તો પરિભાષા તમને સમજાઈ જશે, હું ખાલી વાંચું છું. જિસમે મને સિસ્ટમેટિક વેમાં કરવું છે એટલે રિપીટ થાય તો પણ કંટાળો નહીં કરતા કે ભાઈ આ એક એક, કારણ કે એકવાર આખો વિષય બરાબર થઈ જશે. બરાબર છે? જિસમે ચારિત્ર મૌન્ય કર્મ કે 21 પ્રકૃતિઓ કે ઉપશમ કે સાથ, ઉપશમ શ્રેણી ઉપશમ કે સાથ વિતરાગતા ઉત્તરો ઉત્તર બઢતી જતી હૈ ઉસે ઉપશમ શ્રેણી કહેતે હૈ. શોર્ટમાં થઈ ગયું? બરાબર. જિસમે ચારિત્ર મૌન્ય કર્મ કી 21 પ્રકૃતિઓ કે ઉપશમ કે સાથ બઢતી વિતરાગતા, ઉપશમની સાથે વધતી વિતરાગતા. સેમ એવી રીતના શપક શ્રેણીમાં જિસમે ચારિત્ર મૌન્ય કી 21 પ્રકૃતિઓ કે, અરે બોલો, શય કે સાથ વિતરાગતા વિશુદ્ધતા ઉત્તરો ઉત્તર બઢતી જતી હૈ. ઓલામાં પણ વિતરાગતા વધે છે, આમાં પણ વિતરાગતા વધે છે, પરંતુ એ વિતરાગતા વિતરાગતાના નિમિત્તનું, એ વિતરાગ ભાવનું નિમિત્ત પામીને કર્મમાં જે ફેરફાર થાય છે એ સમજાવે છે. સમજાયું? ઉપશમ શ્રેણી, શપક શ્રેણી, શ્રેણી, ત્રણ વાત થઈ ગઈ. હવે એક પ્રશ્ન બહુ સરસ પૂછ્યો છે, હું તમને પૂછું છું, તમે મને એનો આન્સર આપજો. બરાબર? પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન ધ્યાનથી સાંભળજો, શ્રેણી રિલેટેડ પ્રશ્ન છે. બરાબર? પછી આગળ વિષય લઈએ. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓની સપના કરવા વાળા ચારિત્ર મોહનીયની, એમ સમજો મુનિરાજ શપક શ્રેણી ચડ્યા, ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓની સપનાનું કાર્ય ચાલુ થઈ ગયું. કયા ગુણસ્થાનથી? આઠમાંથી. ક્યારે પૂરું થશે? દસમામાં. પોઈન્ટ સમજાય છે ને? 8, 9, 10 બસ આ ત્રણ ગુણસ્થાન મેઇન છે જેમાં ચારિત્ર મોહનીની 21નો ઉપશમ યા તો શયની આખી પ્રક્રિયા ભજવાય, એ ત્રણ ગુણસ્થાન છે. બરાબર? તો ચારિત્ર મોહનીની 21 પ્રકૃતિઓની સપના કરવા વાળા શપક મુનિરાજ. કેવા મુનિરાજ છે? શપક મુનિરાજ. કારણ કે ચારિત્ર મોહનીની 21 પ્રકૃતિનો શું થાય છે? સપના થાય છે, શય થાય છે. એ શપક મુનિરાજ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. સૂક્ષ્મ સાંપ્રાય એટલે? વેરી ગુડ, વેરી ગુડ. દસમે ગુણસ્થાન છે. ક્યા પ્રશ્ન છે? ક્યા શું ઉપશાંત મો ગુણસ્થાન કો લાંગ કર શીણ મો મે જાતે હૈ? પ્રશ્ન, પ્રશ્ન. તો એક મિનિટ, પેલા પ્રશ્ન તો રિપીટ કરવા દો. શું આવ્યો પ્રશ્ન? કે શપક શ્રેણી ચડવા વાળા શપક મુનિરાજ કર્મની 21 પ્રકૃતિઓનો ચારિત્ર મોનીય કર્મની 21 પ્રકૃતિનો શય કરતા આગળ વધતા દસમા ગુણસ્થાનથી જયારે બારમા ગુણસ્થાનમાં જાય ત્યારે 11મા ગુણસ્થાનને શું લાંગ કરકે જાતે હૈ? હા કે ના? પહેલા તો હા વાળા હાથ ઉપર કરો, ના વાળા હાથ ઉપર કરો. ઘણા તો ઉપર જ નહીં કર્યા, યા તો ઘણા વેવમાં કરશે. લાંગ કરે, હા, વેરી ગુડ. અરે ભાઈ, શપક શ્રેણી ચડવા વાળા અને કર્મની સપના કરવા વાળા મુનિરાજ જે શપક શ્રેણી પર આરૂ થયા એને 11મું ગુણસ્થાન લાંગ કરકે, હા. અરે હા કેવી રીતના? અગિયારમું ગુણસ્થાન એ મુનિરાજ ને આવે જ નહીં. અરે શય કરવાના માર્ગમાં ઉપશમ નું ગુણસ્થાન કેમ આવે? હવે અનસી કે હા કોને પાડી હતી, ન આવે ભાઈ. એટલે એ સમજીને આપણે વિચારીને આન્સર આપવાનો કે ન આવે ભાઈ. અગિયારમું ગુણસ્થાન આવે એટલે તો આપણે કેટલી વાર તો બોલીએ છીએ, શપક શનિ ના ગુણસ્થાન 8 9 10 વાયા 11 12 એમાં, વાયા 11 12 એમ બોલો છો, વાયા 11 12 8 9 10 12 8 9 10 11 8 9 10 12 તો અગિયારમું આવે જ નહીં. ચલો સરસ, હવે આગળ વધો. હવે આપણે આઠમા ગુણસ્થાનની અદભુત પરિભાષા આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા ગોમત્સાર જીવકાન ગાથા 50માં જે લખી છે એ આપણે હવે જોઈએ. કયા ગુણસ્થાનની પરિભાષા? આખું નામ તો બોલો, આઠમું બોલી દો છો. અપૂર્વ કરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયતા. ચલો એની સંધિ છૂટી પાડશો, આના પછીનો ટોપિક એ જ છે, બરાબર છે? હવે જો પરિભાષા બહુ સરસ છે, બહુ સિમ્પલ, બહુ શોર્ટ અને સ્વીટ. અધકરણ અધ પ્રવૃત્તકરણ સંબંધી. સાંભળજો, હવે ઇમેજિન કરજો, આપણે ભણ્યા છે. ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? આઠમામાં, સાતમામાં ક્યાંથી? હા, અધકરણ પ્રવૃત્ત, અધ પ્રવૃત્તકરણ સંબંધી. અંતર્મૂરતકાર પૂર્ણ કર, સમજાય છે ને? અંતર્મૂરતકાર અધ પ્રવૃત્તકરણ નો સાતમાનો સેકન્ડ હાફ, અંતર્મૂરતકાર એનો પૂરો કરી. અધ પ્રવૃત્તકરણ સંબંધી અંતર્મૂરતકાર પૂર્ણ કર, પ્રતિ સમય અનંત ગુણી શુદ્ધિ કો પ્રાપ્ત હુએ પરિણામ. શું આવ્યું? અપૂર્વ પરિણામ. જે પરિણામ પૂર્વમાં, જે વિશુદ્ધતા પૂર્વમાં ક્યારે પણ ન થઈ હોય એવા અપૂર્વ પરિણામ, સમજાય છે? તો અનંત ગુણી વિશુદ્ધતા કો પ્રાપ્ત હુએ પરિણામો કો અપૂર્વકરણ ગુણસ્થાન કહેતે હૈ. આ અપૂર્વકરણ ગુણસ્થાનની પરિભાષા છે. સમજાઈ ગઈ પરિભાષા બધાને? શું આવી પરિભાષા? અધ પ્રવૃત્તકરણ નો અંતર્મુરત નો કાળ પસાર કરીને જયારે મુનિરાજ અનંત ગુણી વિશુદ્ધતા વધારતા, જે વિતરાકતા વધે છે અને એ વિતરાકતા વધતા આઠમું ગુણસ્થાન આવે છે એને અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય છે. ચલો હવે આગળ, હવે શું કે છે? હવે અપૂર્વકરણ ગુણસ્થાનમાં આપણે જેવી રીતના બે મુનિરાજ નું કમ્પેરિઝન કર્યું ને એવી રીતના અહીંયા કરો. પહેલામાં શું લીધું તું? પહેલા મુનિરાજ પહેલાથી 16મો સમય, બીજા મુનિરાજ પહેલાથી અને 16 અને ચોથા સમયના પરિણામ સમાન, સમાન સદ્રશ, સદ્રશ પરિણામ, વેરી ગુડ, સમાન પરિણામ. અપૂર્વકરણમાં આવા પોસિબલ નથી, કારણ કે અપૂર્વકરણમાં 16મા સમયમાં, હવે તમને સમજાય છે, અનંત ગુણી વિશુદ્ધતા, અનંત ગુણી અપૂર્વતા, 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 અપૂર્વતા પ્રાપ્ત કરી, 16મા સમયમાં જે અપૂર્વતા પ્રાપ્ત કરી એવી અપૂર્વતા ચોથા સમયમાં ન આવી શકે. એટલે અહીંયા જે બે મુનિરાજના જે કમ્પેરિઝનમાં સમય કીધા 16મો અને ચોથો, એમાં પ્રણામ નિયમથી કેવા? તો કે વિસદ્રશ, વેરી ગુડ. પ્રણામ કેવા? સમજાયું? પરિણામ કેવા? કમ્પલસરી વિસદ્રશ, વિસદ્રશ જ હોય, કારણ કે અપૂર્વ 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 પરિણામ છે. ઓલું તો એક્ઝેક્ટલી સેમ પ્રાપ્ત કર્યું હતું, જે 16મા સમય લાઈગો પ્રાપ્ત કરતા એ ચોથા સમયમાં પ્રાપ્ત કરી લીધું, એટલે સદ્રશતા હતી. અને અહીંયા એ પોસિબલ જ નથી. બીજી વાત કે 16મા સમયે જે મુનિરાજ પોઈશાને જે અપૂર્વ પરિણામ આઠમા ગુણસ્થાનમાં પ્રાપ્ત કર્યા, એ જ બીજા મુનિરાજ 16મા સમયમાં પહોંચે તો ત્યારે સદ્રશ પણ હોઈ શકે અને વિસદ્રશ પણ હોઈ શકે એમ નિયમ કીધો છે. ત્યાં પણ સદ્રશ જ હોય એવો નિયમ નથી. જેટલું સમજાય એટલું સમજાય છે ને? પણ સરળ છે, બરાબર, ખ્યાલ આવે છે ને? કે 16મા સમયમાં પહોંચીને કમ્પેર કરો તો સદ્રશ વિસદ્રશ બે હોઈ શકે. અગર અલગ અલગ સમય કમ્પેર કરો તો વિસદ્રશ, અધકરણમાં અલગ અલગ સમય કમ્પેર કરો તો સદ્રશ. આટલું સમજાયું? ખ્યાલ આવે છે? તો એ ચર્ચા આવી. હવે આપણે એની સંધિ છૂટી પાડીએ, બરાબર છે? ચલો, સંધિમાં અપૂર્વકરણ. અ એટલે, વેરી ગુડ, પૂર્વ એટલે પહેલા, અપૂર્વ એટલે અત્યંત નવીન, કરણ એટલે પરિણામ. અપૂર્વકરણ અ એટલે, અરે બોલો, અ એટલે સમજાય છે, પૂર્વ એટલે પહેલા અને કરણ એટલે પરિણામ, કે પહેલા ક્યારે પણ પ્રાપ્ત નહીં થવા વાળા અત્યંત નવીન પરિણામ. પોઈન્ટ સમજાય છે, એવા પરિણામ અર્થાત પૂર્વ મેં કભી ભી પ્રાપ્ત નહીં હુએ હો એસે અત્યંત નવીન અપૂર્વ કરણ પ્રવિષ્ટ. આવા અત્યંત નવીન અપૂર્વ પરિણામમાં પ્રવિષ્ટ એટલે પ્રકૃષ્ટ રૂપે પ્રવેશ કરો. શું સમજી છે? જો પ્રકૃષ્ટ રૂપે આત્માનું એવા પરિણામ રૂપે પરિણમવું, એ પરિણામમાં પ્રવેશ કરવો. ખ્યાલ આવે છે? ક્યારે ન ગયા હોય એવી જગ્યામાં જાઓ તો કેવો આનંદ આવે, અપૂર્વ આનંદ આવે. અરે ભૂલો, ક્યારે ન ખાધું હોય એવી ડીશ ખાઓ તો કેવો આનંદ આવે. નહી બોલો, મને ખબર છે, બોલો તો. સમજાય છે? ક્યારે વસ્ત્ર ન પહેરાવે એવા એકદમ સરસ વસ્ત્ર પહેરો તો કેવો આનંદ આવે, અપૂર્વ. તો અરે આવો આનંદ તો પેલા ક્યારે, આ ખાઈને આવો આનંદ તો પેલા, આ જોઈને આવો આનંદ તો પેલા. અરે મજા આવી મુનિરાજ કે છે, અહીંયા જો, અહીંયા જો, અપૂર્વ કરણમાં આવીને જો કેવી મજા છે. એકવાર તો આવો, એકવાર તો આવો. પોઈન્ટ સમજાય છે? તો એ પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત, શુદ્ધિ એટલે શુદ્ધો ઉપયોગ, અને સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપ મેં સમ્યકપણે લીન. શુદ્ધિ એટલે શુદ્ધો ઉપયોગ અને સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યકપણે લીન થવું શુદ્ધોપયોગના માધ્યમથી. અને એવી અપૂર્વ દશા, નવીન દશા કે પૂર્વમાં ક્યારે પ્રાપ્ત ન થઈ હોય એવા પરિણામમાં પ્રવેશ પામવું એનું નામ અપૂર્વકરણ. અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત છે. થઈ ગઈ સંધિ? પરિભાષા, શ્રેણીની પરિભાષા, બે પ્રકારની શ્રેણી, બેવની પરિભાષા અને શપક શ્રેણી વાળા ને દસમું ગુણસ્થાન, અગિયારનું ગુણસ્થાન આવે કે ન આવે, પસાર થાય કે ન થાય, લાંઘન કરી એટલે લાંઘીને જાય કે ન જાય એને આવે જ નહીં. આટલો વિષય થયો. અને હા, અધકરણમાં બે મુનિરાજનું કમ્પેરિઝન અને અપૂર્વકરણમાં બે મુનિરાજનું કમ્પેરિઝન જોઈને આપણે પરિણામ. આટલો વિષય હમણાં સુધી બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિષય લઈએ છે. નેક્સ્ટ વિષય છે સમ્યક્ત્વ અપેક્ષા વિચાર. હવે આપણે ચાર વિષય કન્ટિન્યુઅસલી લેવાના છે. સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, ચારિત્ર અપેક્ષા વિચાર જે ઓલવેઝ લઈએ છે, ચારિત્ર અપેક્ષા વિચાર, ગમનાગમન અને કાળ. સો વી ફિનિશ ધીસ ફોર એન્ડ દેન વી ગો ટુ ચાર આવશ્યક કાર્ય જે સુંદર છે આ અપૂર્વકરણ. ઓકે, ચલો જલ્દી. સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, હવે વિચારીને કહેજો, કારણ કે વિચાર છે ને, વિચારીને કહેજો કે અપૂર્વકરણ ગુણસ્થાનમાં ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી, સમ્યક દર્શનમાંથી કયા કયા સમ્યક્ત્વ સંભવ છે? વેરી ગુડ, આન્સર આવી ગયો અહીંયા જેન્ટ્સમાંથી. કારણ કે આ તો ઇઝી છે ને, બે બતાવો, ત્રણ પાછળ હાથ, ખાલી હાથ ઉપર નહીં કરો, જલ્દી બતાવો, એક બે ત્રણ. કયા કયા સમ્યક્ત્વ? બે સમ્યક્ત્વ. વેરી ગુડ. કયા કયા? કે દ્વિતીયોપ્શમ યા તો શાયિક સમ્યક્ત્વ માંથી કોઈ એક સમ્યક્ત્વ હોય શકે. કયા ગુણસ્થાનમાં? આઠમામાં. કયા ગુણસ્થાનમાં? અપૂર્વકરણ તો બોલો. અને કયા ગુણસ્થાનમાં? અપૂર્વકરણ ગુણસ્થાનમાં. કયા સમ્યક્ત્વ પોસિબલ? યા તો દ્વિતીયોપ્શમ યા તો, પણ શાયોપ્શમિક કેમ નો પોસિબલ? કેમ નો પોસિબલ શાયોપ્શમિક કેમ નહીં? કારણ કે શાયોપ્શમિક સમ્યક્ત્વ સહિત કોઈ પણ મુનિરાજ શ્રેણી ચડવામાં સમર્થ નથી. ચલ મલ અગાર દોષ એવા કેવળ જ્ઞાન ગમ્ય દોષ. ચલો થઈ ગયું. તો બે માંથી એક સમ્યક્ત્વ યા તો દ્વિતીયોપ્શમ યા તો, લાસ્ટ ટાઈમનો નિયમ કોઈને યાદ હોય તો જલ્દી મને કહેજો. લાસ્ટ ટાઈમના નિયમ કીધા હતા, શારીરિક સમ્યક દ્રષ્ટિજીવ. સમ્યક્ત્વ કયું છે? શારીરિક સમ્યક દ્રષ્ટિજીવ. હવે શ્રેણી ચડે તો કઈ ચડી શકે? ચપક શ્રેણી ચડી શકે. ચપક જ ચડે. શાયિક બોલો, અનિલભાઈ બોલો જલ્દી, શાયિક સમ્યક દ્રષ્ટિજીવ કઈ શ્રેણી ચડી શકે? શાયિક સમ્યક દ્રષ્ટિજીવ દેવ શ્રેણી ચડી શકે. ઉપશમ ચડે જ એવું નહીં, પરંતુ ઉપશમ પણ ચડી શકે, ચપક પણ ચડી શકે. બરાબર છે? હવે બીજો પ્રશ્ન, ખબર છે તમને શું છે પ્રશ્ન? બોલો જલ્દી. દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિજી વેવ શ્રેણીમાંથી કઈ શ્રેણી ચડશે? ઉપશમ શ્રેણી જ ચડશે. એ સંબંધી બીજો પ્રશ્ન છે કે દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ શપક શ્રેણી ક્યો નહીં ચડશે? જલ્દી જલ્દી પેલા પ્રશ્ન સમજાય, પેલા લિંક સમજાય. પેલા શું વાત કરી આપણે સમ્યક્ત્વની, કે બે માં ત્રણ માંથી કોઈ પણ બે સમ્યક્ત્વ હોય છે. પછી વાત શું કરી આપણે કે બે સમ્યક્ત્વ કયા, બરાબર છે. પછી આપણે વાત કરી કે ઉપશમ દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ કઈ શ્રેણી ચડી શકે, તો ઉપશમમાં. અને શપક શાહી સમ્યક દ્રષ્ટિ કઈ ચડી શકે, તો બેવ ચડી શકે. કારણ કે છે પુરુષાર્થ ચારિત્રનો, અને આ સમ્યક્ત્વ કયું છે, શ્રદ્ધન. તે બે ગુણોનું પરિણામ કેવું છે, અલગ અલગ. એટલે પુરુષાર્થ અલગ અલગ ઉપડે છે. હવે પ્રશ્ન છે, દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ શપક શ્રેણી કેમ નો ચડી શકે. વેરી ગુડ. અરે દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ જીવની સત્તામાં, દ્વિતીયોપશમ તો એની સત્તામાં હજી દર્શન મો અને ચારી દર્શન મો અને અનંતાનું બંદી કશાયનો ઉપશમ થયો છે. તો જેની સત્તામાં શ્રદ્ધા સંબંધી જે પ્રકૃતિઓ છે એનો ઉપશમ થયો હોય ને ક્ષય ન થયો હોય, તો ચારિત્ર સંબંધી પ્રકૃતિઓનો ક્ષય કરવાનું પ્રારંભ કેવી રીતના કરી શકે. એટલે દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ શ્રદ્ધાની પૂર્ણ નિર્મળતા વગર, કોઈ પણ જીવ શ્રદ્ધાની પૂર્ણ નિર્મળતા વગર ચારિત્રની પ્રકૃતિઓનો ક્ષય કરી શકવામાં સમર્થ નથી. સમજાય છે? કારણ કે સૂત્ર છે ને, આ સૂત્ર હંમેશા યાદ રાખવું કે દર્શન મૂલ્લો ધમ્મો, શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે, અને ચારિત્ર ખલ્લુ ધમ્મો, એ ચારિત્ર એ સાક્ષાત ધર્મ છે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે અને ચારિત્ર એ સાક્ષાત ધર્મ છે. આ મકાન બન્યું, આ મંદિર બન્યું, આયતન બન્યું, તો મૂળ દેખાય છે. બોલો, હમણાં મૂળ નથી દેખાતું પણ શું દેખાય છે, પોઈન્ટ સમજાય છે. એવી રીતના સાતમા ગુણસ્થાની વિષમ પ્રતિકૂળતાની વચ્ચે એ દર્શન એ શ્રદ્ધાનું મૂળ અંદરમાં પડી ગયું, તો એ જીવ આગળ ચારિત્ર રૂપી મહેલ ઉભો કર્યા વગર નહીં. શ્રદ્ધાનું મૂળ ક્યાંય પણ પડી શકે તેની ચારે ગતિમાં. બોલો, શ્રદ્ધાનું મૂળ સમ્યક દર્શન ની પ્રાપ્તિ ચારે ગતિમાં, ઘોર અનુકૂળ ઘોર પ્રતિકૂળ, દેવ ગતિ તિર્યંજ ગતિ નરક ગતિ મનુષ્ય ગતિ, ક્યાંય પણ એ શ્રદ્ધાનું મૂળ રોપી શકીએ આપણે. એટલે આપણે બહાનો તો આપણો આચાર્ય દેવ સ્વીકારવાના જ નથી કે કાળ, સમજાય છે, ગરમી બહુ છે નહીં. બોલો જલ્દી, કોઈ એ બહાનું ચાલવાનું નથી, કારણ કે પંચમ કાળના અંત સુધી જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ. અરે સમ્યક્ત્વ તો છોડો, પંચમ કાળના અંત સુધી ચારિત્રનો પુરુષાર્થ ઉપડે તો પણ સાતમા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ ઉપડી શકે એવી યોગ્યતા આત્મામાં. તો તમે ભૂલી જ જાઓ બધું, લાગો અંદરમાં તત્વ નિર્ણયમાં, લાગો પુરુષાર્થ પૂરો અંદરમાં તત્વ નિર્ણયમાં લાગવો જોઈએ. થઈ ગયું આટલું? ચલો, સમ્યક અપેક્ષા વિચાર થઈ ગયો, કયું સમ્યક્ત્વ હોઈ શકે જોયું, શ્રેણીમાં કયા સમ્યક્તિ કઈ શ્રેણી ચડી શકે જોયું. એ ચર્ચા પૂરી કર્યા બાદ હવે ચારિત્ર અપેક્ષા વિચાર. ચલો જલ્દી ચારિત્ર, પછી ગમનાગમન અને કાળ, આનો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, હું તમને પૂછવાની છું, તમારે આન્સર આપવાનો. ચારિત્ર અપેક્ષા વિચારમાં ત્રણ અપેક્ષા લીધી છે, સાંભળજો ધ્યાનથી. વેરી ગુડ. સામાન્ય કથન તો એમ જ છે કે આપણે શીખ્યા છે કે છઠ્ઠા ગુણસ્થાન થી લઈને દસમા ગુણસ્થાન સુધી કયું ચારિત્ર. વેરી ગુડ. શાયોપ, ભૂલતા નહીં આ બધા, છઠ્ઠા થી લઈને દસમા ગુણસ્થાન સુધી શાયોપ શમિક ચારિત્ર, અગિયારમા ગુણસ્થાનમાં ઔપશમિક ચારિત્ર, બારમા ગુણસ્થાનમાં શાયિક ચારિત્ર, ચોથા ગુણસ્થાનમાં અસંયમ સ્વરૂપાચરણ ચારિત્ર, દ્રવ્યાનિયોગની અપેક્ષાએ કરણાનિયોગ કે છે અસંયમ, અને પાંચમા ગુણસ્થાનમાં સંયમમાં સંયમ દેશચારી. બરાબર છે? ચારિત્ર આપણે બોલીએ છીએ દર વખતે, તો આમ તો ખરેખર કર્ણાનિયોગની અપેક્ષા અને કર્મની સમીપ જઈને એના પ્રણામને જો, તો આઠમા ગુણસ્થાનમાં શાયોપ શમિક ચારિત્ર જ છે. એકાવા ઘટિત કરો જલ્દી, પછી બીજી બે અપેક્ષા કહું છું. ઘટિત તો તમારે જ કરવું પડશે, કારણ કે આ ઘટિત કર્યા વગર તો આપણો કોઈ લેક્ચર પૂરો નથી થતો. સર્વઘાતી દેશઘાતી પ્રકૃતિઓ આવી જોઈએ, જલ્દી બોલો. હા, નહીં ચાલે, જલ્દી બોલો. શાયોપ શમિક ચારિત્ર ઘટિત કરવાનું છે. સો નાઉ વી ફોકસ ઓન શાયોપ શમિક ચારિત્ર, સો વી ફોકસ ઓન ચારિત્ર મોનીય કર્મ. વેરી ગુડ. બરાબર, આઠમું ગુણસ્થાન છે. ચલો જલ્દી મારી સાથે સમજતા જજો, મારી સાથે ચલો આગળ વધો. આઠમું ગુણસ્થાન છે, સો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સર્વઘાતી પ્રકૃતિનો શું છે? અનુદય. અનુદય બોલો એકવાર, જોતી બોલો, બધા બોલો, આગળવાળા, પાછળવાળા, હાવ ધીમો અવાજ, કોઈ નાસ્તો કરીને આવ્યું નથી લાગતું, યા તો બધાને ભૂખ લાગી ગઈ છે, જલ્દી અનુદય છે. કોનો? અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સર્વઘાતી પ્રકૃતિઓનો અનુદય છે. કયા ગુણસ્થાનમાં? આઠમા ગુણસ્થાન, અપૂર્વકરણ ગુણસ્થાન, બરાબર. હવે ઉદય કોનો છે? સ્વંજ્વલનનો. વેરી ગુડ. સ્વંજ્વલનનો છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલનનો. એક્સેલન્ટ, વેરી ગુડ. સાતમા ગુણસ્થાનમાં સ્વંજ્વલનનો. આઠમા ગુણસ્થાનમાં સ્વંજ્વલનનો તીવ્ર મન મંદતર ઉદય. પણ છે ઉદય, છે ઉદય, અરે બોલો, છે ઉદય. અને એ ઉદયનો નિમિત્ત પામીને અબુદ્ધિપૂર્વકનો એવો મંદ કસાયનો ભાવ પણ, અને એનું નિમિત્ત પામીને નવીન કર્મ પણ, અને એનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મમાં પણ ફેરફાર, જે આપણે આવશ્યકમાં સમજશું. હવે આ પોઈન્ટ એ છે કે સ્વંજલનનો કેવો ઉદય કીધો? સ્વંજલનનો કસાયનો મંદતર ઉદય. સ્વંજલન કસાય દેશઘાતી છે કે સર્વઘાતી? એક્સિલન્ટ. દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકો થોડા અને થોડા, અરે બોલો, થોડા સર્વઘાતી અને થોડા. હવે ઘટિત કરો પરિભાષાને. વેરી ગુડ. પહેલા શું આવશે? કે વર્તમાન કાલીન સ્વંજ્વલન પ્રકૃતિ રૂપી દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી પ્રકૃતિ સ્પર્ધકનો ઉદિયા ભાવી શહી ભવિષ્યકાલીન એ જ પ્રકૃતિનો સદવસ્થારૂપ ઉપશમ, અને દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકનો ઉદય એ શયોપશમ. પૂરી થઈ પરિભાષા? સમજાયું? તો વી હેવ ટુ પ્લેન દેશઘાતી પ્રકૃતિ, એના દેશઘાતી સ્પર્ધક, સર્વઘાતી સ્પર્ધક. સર્વઘાતી સ્પર્ધકોનો શું હોવો જોઈએ? ઉદિયા ભાવી છે, સદવસ્થારૂપ ઉપશમ. જેવી રીતના સર્વઘાતી પ્રકૃતિઓનો અનુદય છે ને, અનંતાનુબંધી પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન, મૂળ પ્રકૃતિ સર્વઘાતી છે. અહીંયા તો સર્વઘાતી સ્પર્ધક છે, પણ સર્વઘાતી પ્રકૃતિ હોય કે સર્વઘાતી સ્પર્ધક હોય, એનો ચારિત્રમાં શું હોવો જોઈએ? અનુદય હોવો જોઈએ. એને તમે સદ અવસ્થારૂપ ઉપશમ કહો, એને તમે ઉદિયા ભાવી શહી કહો, એને તમે અનુદય કહો, તમને જે કહેવું એ કહો, પરંતુ એનો અનુદય હોવો જોઈએ. કોનો ઉદય ચાલશે? કોનો ઉદય ચાલશે? દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકનો ઉદય ચાલશે, એનો ઉદય ચાલશે. પછી એનો ઉદય પણ તો તીવ્રમાંથી મંદ, મંદમાંથી મંદતર થતો જાય છે ને. જેમ ગુણસ્થાન આગળ વધે છે, જેમ શ્રેણી ચડે છે, જેમ અપૂર્વ પરિણામ પ્રાપ્ત કરે છે, તો એ ઉદય પણ મંદ, મંદ, મંદ થતો જાય છે. બોલો જલ્દી, મારી સામે જો. સમજાયું? શું સમજાયું? સમજાયું ભાઈ, હવે બોલાવો નહીં. તમે બોલો, અમે સમજીએ છીએ, પણ અમને બોલાવો નહીં. અમને પછી એમ થાય કે અમને બોલતા નથી આવડતું. સર્વઘાતી પ્રકૃતિનો શું કીધું? સર્વઘાતી સ્પર્ધકનો. દેશઘાતી પ્રકૃતિ એના સર્વઘાતી સ્પર્ધક. સ્વંજ્વલન નો કશાય દેશઘાતી પ્રકૃતિ છે, એના સર્વઘાતી સ્પર્ધકનો ઉદિયા ભાવી શહી, અને ભવિષ્યમાં આવવા વાળા કર્મ પરમાણુનો સદ અવસ્થારૂપ ઉપશમ. જે અવસ્થામાં છે એ અવસ્થામાં બેસી જશે. સમજાય છે? આપણે કહીએ ને, જ્યાં બેઠા છો ત્યાં બેઠા રહો, બસ હવે હલતા નહીં. સ્ટેચ્યુ કરી દઈએ કે નહીં? બસ હલતા નહીં, હવે જ્યાં બેઠા છો ત્યાં બેસી આવ્યો. કોઈ સમજાય છે? એને સદ અવસ્થારૂપ ઉપશમ કહેવાય. અને જે વર્તમાનમાં આવવા વાળોનો ઉદિયા ભાવિષ્ય, એ ઉદયમાં નહીં આવે, એનો ઉદયા ભાવિષ્ય એટલે ઉદયમાં નહીં આવે, અને ભવિષ્યના પરમાણુનો સદ અવસ્થારૂપ ઉપશમ, અને દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકનો ઉદય. પણ આઠમામાં કેવો? તો કે મંદતર. સમજાયું ચારિત્ર? બરાબર. તો આ શયોપશમ ચારિત્ર, શાયોપશમિક ચારિત્ર આપણે ઘટિત કર. આચાર્ય દેવે અમે એક અપેક્ષા કીધી છે, બહુ સુંદર અપેક્ષા કીધી. ભાવિ નૈગમ નયની અપેક્ષાએ. જલ્દી સમજાયું? હિંટ આપી ને, હિંટ આપી દીધી, પૂરું કરો, કોઈ પૂરું કરી શકે તો. ભાવિ નૈગમ નયની અપેક્ષાએ જે ઉપશમક મુનિરાજ છે, એ અલ્પકાળમાં, અલ્પકાળમાં સ્પેસિફિક લખ્યું છે, આઠ નવ દસ એટલે ત્રણ અંતરમુહૂર્તમાં જ. આઠમા ગુણસ્થાનનો કાળ ઉત્કૃષ્ટ, નવમા ગુણસ્થાનનો કાળ, દસમા ગુણસ્થાનનો કાળ, તો કેટલા અંતરમુહૂર્ત? તો ત્રણ અંતરમુહૂર્તમાં જ ઉપશમક મુનિરાજ અગિયારમા ગુણસ્થાનમાં જઈને औपचारिक चारित्र प्रगट करवाना छे ए अपेक्षाए भावि रेगम नहीं नी अपेक्षाए आठमा गुण स्थान में औपचारिक चारित्र कही दीधु। बीजू लगाड़ो भावि रेगम नहीं नी अपेक्षाए शपक मुनिराज जे शपक श्रेणी पर आरूढ़ थया ए त्रण अंतर मुहूर्त में शायिक सम्यक्त्व प्राप्त करीने बारमो गुण स्थान प्रगट करवाना छे ए अपेक्षाए भावि रेगम नहीं नी अपेक्षाए आठमा गुण स्थान में ए मुनिराज ने थैंक यू वेरी मच पूरू करू शाही चारित्र कहवा भावि नैगम नहीं अपेक्षा भावि नैगम नहीं अपेक्षाए क्षणिक राजा जे हमणा नरक में छे परंतु आग समझाय गुरुदेव जे पण तीर्थंकर आग थवाना छे भावि नैगम नहीं अपेक्षाए हमणा आपणे एमने तीर्थंकर हवे तमे कहेशो अमारा में पण लागू पड़े कि नहीं भावि नैगम नहीं अपेक्षाए भाई સમજાય છે જે આજે અપેક્ષાએ બરાબર સમજે તો ચારિત્ર ની વાત થઈ ગઈ શ્રદ્ધાની વાત થઈ ગઈ કયું ચારિત્ર આમ વાસ્તવિક ચારિત્ર કયું વેરી ગુડ ઉપચારથી કયું ઉપચારથી કયું ઉપશમ શ્રેણી વાળાને ઓપ્શન શપક શ્રેણી વાળાને આવ નાવ વી ગો ટુ ધ મેઇન વિષય ચલો જલ્દી લો કાળ પેલા કાળ લો કાળ જો કેટલો ઇન્ટરેસ્ટિંગ છે કાળ અપેક્ષા આપણે વિચાર કરતા ત્રણ વાત કરીએ છીએ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળ કયા ગુણસ્થાન હા અપૂર્વકરણ નહીં બોલો તો આગળ નહીં વધો આઠમું નહીં બોલો અપૂર્વકરણ બોલો અપૂર્વકરણ ગુણસ્થાન નું નામ બોલો તો ભાવ પણ અપૂર્વ અપૂર્વ થતા જશે હે તો અપૂર્વ ગુણસ્થાન નો કાળ જગન્ય કાળ હવે પેલા જગન્ય કાળ સમજો જગન્ય કાળ બરાબર છે જો જગન્ય કાળ કેવી રીતના લીધો કોઈ મુનિરાજ અને સાંભળજો ધ્યાનથી આઠમા માંથી ઉપશમ શ્રેણી પર આરૂઢતા ઉપશમ શ્રેણી તો આઠમા માંથી નવમા માં જશે બરાબર આઠમા માંથી નવમા માં જશે નવમા માંથી દસમા માં જશે દસમા માંથી અગિયારમા માં જશે અગિયારમા ગુણસ્થાન નો એક અંતર મુહૂર્ત નો કાળ પૂરો કરીને પછી નિયમ થી પાછા દસમા માં નીચે એટલે દસમા માં આવશે નવમા માં આવશે આઠમા માં આવતા એક સમય વ્યતીત થતા અગર આયુ કર્મ પૂરો થયો તો એ અપેક્ષાએ ઉપશમ શ્રેણી પર આરૂઢ થતા મુનિરાજ નીચે ઉતરતા આઠમા માં પ્રવેશ કરતા મરણની અપેક્ષાએ જગન્ય કાળ એક સમય સમજાયું કે ફાસ્ટ ગયું આઈનો ફાસ્ટ ગયું ઈઝી છે ને આઠ ઉપશમ શ્રેણી વાળાના ગુણસ્થાન આઠ નવ દસ અનુજામેન પકડાયા પોઈન્ટ આઠ નવ દસ અને તો અગિયારમાં માંથી નીચે આવશે ને નિયમથી એના કારણ જોશું આપણે ઘણી વાર જોયા પણ છે અગિયારમાં માંથી નીચે આવવાના બે કારણ છે વેરી ગુડ તો એ નીચે આવશે થોડું અગિયારમાં માટે રાખો ભાઈ ને તો અગિયારમાં ગુણસ્થાનમાં શું ચર્ચા તો એ અગિયારમાં માંથી જયારે નીચે આવે છે નિયમથી નીચે આવશે નિયમથી સમજો વાતને સમજવાની કોશિશ કરો કે ઉપશમ શ્રેણી પર આવ કારણ કે એકવીસ પ્રકૃતિઓનો ઉપશમ કરીને આગળ વધ્યા છે સમજાય છે સત્તામાં છે એકવીસ એકવીસ પ્રકૃતિ અરે એકવીસ નહીં અઠ્યાવીસ અઠ્યાવીસ પ્રકૃતિ છે દર્શન મુનિ ની ત્રણ છે કે નહીં સત્તામાં દ્વિતીય ઉપશમ વાળાને અનંતાનુબંધી ચાર છે કે નહીં અને આ એકવીસ નો પણ ઉપશમ કરશે કે નહીં તો અગિયારમાં ગુણસ્થાનમાં ગજબ અગિયારમું ગુણસ્થાન તો છે ગજબ કે અગિયારમાં ગુણસ્થાનમાં ઔપશમિક સમ્યક્ત્વની પૂર્ણતા થઈ ગઈ અઠ્યાવીસે અઠ્યાવીસ પ્રકૃતિનો ઉપશમ છે અને ઉપર ઉપર એટલે કે મુનિરાજના ભાવોમાં બારમા ગુણસ્થાન જેવી પૂર્ણ વિતરાકતા છે સમજાય છે ને બહારમાં ગુણસ્થાન જેવી પૂર્ણ વિતરાકતા ને એક અંતર મુહૂર્ત માટે ભોગવીને નીચે આવીને આઠમા માં આવે અને અગર એક સમય વ્યતીત થતા આયુ પૂર્ણ થાય તો એ અપેક્ષા એ શું કીધું કે જગન્ય કાળ એક સમય હવે એક વાત કરી કે જયારે સાતમા માંથી આઠમા માં આવે છે સાતમા માંથી સાતિશય માંથી આઠમા માં આવે તો આઠમા ગુણસ્થાનના પહેલા ભાગમાં સમજાય છે એના ભાગ છે બધા એનો વિસ્તાર ગોમતસારાદી ગ્રંથોમાં આવ્યો છે કાલે અમારે એક ચર્ચા થઈ તો કેટલું વિસ્તારમાં હમણાં નહીં જાઓ કારણ કે બધા કન્ફ્યુઝ થઈ જશે પરંતુ એક જ ગુણસ્થાનના પરિણામની યોગ્યતાના ગ્રુપ પાડીને આચાર્ય દેવે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ એમ ગુણસ્થાનની અંદર ભાગ પાડ્યા છે ભાઈ અમને પહેલા એક ગુણસ્થાન તો સમજવા દો, પાછા અંદરના ભાગ સમજો. તો એ જે અંદરના ભાગ છે એક એક પરિણામ દસ, સમજો આઠમા ગુણસ્થાનના 100 પરિણામ છે તો 10 પરિણામનો એક ભાગ કે 10 પરિણામનું નિમિત્ત પામીને કંઈક થાય છે, બીજા 11-20 નંબરના પરિણામનું નિમિત્ત પામીને કંઈક થાય છે કર્મમાં, સમજાય છે. પાછી વિશુદ્ધતા વધે છે 30માં, પાછી 40માં, એમ કરીને અંદરમાં પણ એ વિશુદ્ધતા વધતી જાય છે એક જ ગુણસ્થાનના અસંખ્યાત ભેદ હોવાના કારણે. તો એમ આવ્યું કે 7માંથી જયારે 8માં પ્રવેશ કરે તો 8માં ગુણસ્થાનના પહેલા ભાગમાં મરણ નહીં થાય, પછીના ભાગમાં મરણ થઈ શકે. નિયમ પ્રશ્ન પૂછો કે એવું કેમ, તો કે એવું એટલે એનો આન્સર એટલો સુંદર આપ્યો કે એવું કેમ, તો કે પહેલા ભાગમાં મરણ નહીં થાય, જે ઉપર ચડતી વખતે હે ને, નીચે આવતી વખતે તો કોઈ પણ ભાગમાં થઈ શકે, પણ ઉપર ચડતી વખતે તો કે આવો કોઈ મુનિરાજ સાતિશય અપ્રમત માંથી અપૂર્વ પુરુષાર્થ દ્વારા શ્રેણીના પહેલા ભાગમાં પ્રવેશ પામે તો એવા અપૂર્વ પરિણામ હોય કે એમાં મરણ સંભવ નથી. બોલો, વિચાર કરો કેવા મૃવાતા ઉભા થઈ. આપણને એમ થાય કે શું કેવળ જ્ઞાનીનું કેવળ જ્ઞાન અને શું આચાર્ય દેવે એને લિપિબદ્ધ કર્યું છે અને શું આપણી પાસે આવ્યું છે. તો એ પહેલા ભાગમાં મર ભાગ સમજાય ને, ભાગ એટલે કે એના પાર્ટ, એમ સમજો ને, એના પાર્ટ એક જ મિનિટ છે તો એના 60 પાર્ટ થાય ને સેકન્ડ, એવી રીતના. તો પહેલા ભાગમાં મરણ ચડતી વખતે નહીં થાય, ઉતરતી વખતે થઈ શકે. એ અપેક્ષાએ મરણની અપેક્ષાએ એક સમય એક જગન્ય ઉત્કૃષ્ટકાર એક અંતર્મુખ મધ્યમકાર એક સમયથી લઈને બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. ચલો જલ્દી મારા લિસ્ટમાં બધી ટીક કરવાની છે ઘરે જઈને હે. ગમનાગમન, કયા ગુણસ્થાનનું ગમનાગમન? બોલો. આપણે આજે એક મુનિરાજની ભક્તિ તો લેવી જ પડશે, કારણ કે મુનિરાજનું વર્ણન ચાલે અને મુનિરાજ પ્રત્યે અંદરથી અવભાવ ને ભક્તિ ન આવે બને જ ને, સમજાય છે. તો ચલો આપણે જલ્દી 5 મિનિટમાં પૂરું કરીને એક ભક્તિ લઈએ, બધાએ સાથે ગાવાની છે, એકદમ સરસ ભક્તિ. હવે ગમનાગમન, ચલો જલ્દી. હવે આપણે ગમનાગમનને 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ, થોડું સૂક્ષ્મ છે એટલે. ગમનાગમનમાં પહેલા આપણે ગમનાગમન સમજીએ ઉપશમ શ્રેણીવાળા મુનિરાજોનું, પછી આપણે ગમનાગમન સમજશું શપક શ્રેણીવાળા મુનિરાજો. તમારે મને આન્સર આપવાનો છે, ઓકે. ઇમેજિન કરો કે મુનિરાજ ઉપશમ શ્રેણી પર આરૂઢ થયા, તો હવે એમનું ગમન ઉપશમ શ્રેણી પર આરૂઢ મુનિરાજનું 8માં ગુણસ્થાનથી કયા કયા ગુણસ્થાનમાં ગમન થશે? બહુ સરસ, ગમન થશે ઉપર 9માં, બરાબર છે. હવે પછી જરી થોડું વિચારીને, અરે 9માં થઈ ગયું ને, પછી 9માંનું લેશું ત્યારે 10મું આવશે, હમણાં 8માંથી 10મું નહીં આવે. થોડું કોઈ વિચારી શકે તો થોડી બુદ્ધિ લગાડો. પાછો રિપીટ કરું છું, ધીરે બોલું છું, શાંતિથી વિચારજો. ઉપશમ શ્રેણી પર ઓલ પોસિબિલિટી વિચારજો, ઓલ પોસિબિલિટી. ઉપશમ શ્રેણી પર આરૂઢ મુનિરાજનું ગમન 8માં ગુણસ્થાનથી, તો ફર્સ્ટ આન્સર ઇઝ વેરી રાઇટ કે ઉપશમ શ્રેણીમાંથી નિયમથી એ 9માં ગુણસ્થાનમાં જશે. હવે કઈ કોઈને વિચાર આવે છે? વેરી ગુડ, ચલો વેરી ગુડ. અને હજી ને કહી દો, કોઈને હજી ખ્યાલ આવે છે? વેરી ગુડ, વેરી ગુડ. આજે સ્મૃતિબેન ફોર્મમાં છે ને, ચલો જલ્દી. 4-3 થઈ ગયા, તો 3 ગમનના 3 ઉપશમ શ્રેણીવાળાના ગમનના 3 ગુણસ્થાન સમજાવું છું, સાંભળો. એક તો 8માંથી 9માં જશે, દેટ ઇઝ વેરી ઓબ્વિયસ. એક આપણે વાત કરીને કે 11માંથી નીચે આવતા 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 10, 9, 8 અને 8માંથી 7માં, તો આ ઉપશમ શ્રેણી વાળા મુનિરાજ 8માંથી 7માં આવી શકે. જીના ગમ વાંચ્યું એમાં શું લખ્યું છે ખબર છે? 7 તો છોડો, 7માંથી 6, 6માંથી 5માંથી 4, પહેલામાં જઈને કિંચિત ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તનકાર માટે સંસારમાં પરિભ્રમણ પણ કરી શકે છે, એવી સ્થિતિ પણ થઈ શકે છે. કોની? 11માં ગુણસ્થાનથી નીચે આવેલા જીવની. પોઈન્ટ સમજાય છે? સમજાયું? आप बोलो पूर्ण वितरकता माथी तमे जो पतंग अगर प्रणाम नु थयू तो प्रथम मिथ्यात्व गुण स्थान मा अपन जई सके अने अगर त्रस पर्याय पूरी थई तो निगोद मा अपन जई सके एवू पण बनी सके पण किंचित न्यून अर्ध पुद्गल प्रावर्तन मा पछी नियम थी जीव नो मोक्ष छे छे ने तो थई गया त्रण गुण स्थान कया कया आत्मा माथी गमन कया मुनिराज उपशमक मुनिराज उपशमक आत्मा माथी सात अने अगर आयु पूर्ण थई गयु तो गमन विग्रह गति ना पहला समय तो वी फिनिश द फर्स्ट पार्ट ऑफ गमन ऑफ आत्मा गुणस्थान उपशमक मुनिराज। हवे आगमन जल्दी आगमन आगमन जल्दी आगमन क्या थसे तो के सातमा माथी आठमा मा आगमन थसे। दिस इज फॉर उपशम एंड शपक देव मुनिराज जे श्रेणी चढ़े से आगमन तो सातमा माथी आठमा मा थसे। हवे आपरे लास्ट लास्ट गमना गमन मा शपक श्रेणी पर आरूढ़ मुनिराज आठमा गुणस्थान थी कया कया गुणस्थानों मा गमन करी शके कया 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 नौ मामा। हाँ एक तो भाई एक तो पूरु करो नौ मामा पची नौ मामा जल्दी शपक श्रेणी वाला एक नौमा गुणस्थान ए नीचे आवानो प्रश्न नहीं मरण नो प्रश्न नहीं एटले सातमू अने चौथू पॉसिबल। वेरी गुड तो थई गयु गमना गमन सातमा आठमा गुणस्थान नु उपशम अने शपक श्रेणी वाला मुनिराज नी अपेक्षा गमना गमन कार थई गयु बराबर सम्यक्त्व अपेक्षा विचार चारित्र अपेक्षा विचार संधि छूटी पाड़ी परिभाषा सीखी श्रेणी नी परिभाषा श्रेणी ना भेद एनी बे परिभाषा जल्दी पची ओलू आपणे अनुसृष्टि रचना जोई बे मुनिराज ना कम्पेरिजन ना परिणाम नी चर्चा करी थई गयु घणू बधु थई गयु। चलो हवे ए तो आवशे ज हवे आपणे एक विषय लईए एक्चुअली तो समय थई गयो छे। चलो हवे हुं एक तमने अहीं एक प्रश्न पूछ्यो छे द्वितीय उपशम सम्यक तो उपशम श्रेणी संबंधी तो मुनिराज को द्वितीय उपशम सम्यक दृष्टि होना ही नहीं चाहिए प्रश्न पूछ्यो छे मुनिराज को द्वितीय उपशम सम्यक थी होना ही नहीं चाहिए कि उपशम श्रेणी चढ़े ने पाचा नीचे आवे ने पाकी आ जंजा होना ही नहीं चाहिए ऐसा जगन्य कार्य वो करते ही क्यों है। उत्तर इतलो सरस आपो छे के भाई ए मुनिराज ना परिणाम ना परिणाम ए मुनिराज ना आत्मा ना हाथ मापन आम होना ही नहीं चाहिए ना ये तो आपड़ा अज्ञानी ना प्रश्न है ना कि आम नतु थवू जो तू आम थवू जो तू आम करवू जो तू आम करवू जो तू એટલે અહીંયા પણ પ્રશ્ન તો એક પૂછે ને કે મુનિરાજ ને દ્વિતીય ઓપ્શન સમજે તો કરવું જ નતું જોતું શાયક ક્ષમિક મળી શાયક જ કરવું જોતું તું શિપ પર શપક શ્રેણી માનવી જોતી હતી તો એ પ્રણામ જીવના હાથમાં જીવના આત્મા તો માત્ર એક જ કર્તવ્ય છે પોતાના સ્વરૂપમાં રહેવું પરિણામમાં ને કર્મમાં યથા યોગ્ય યોગ્યતા અનુસાર ક્રમબદ્ધ અનુસાર જે થવાનું છે। એક વાત બહુ સરસ વાંચવામાં આવી ઉપશમ શ્રેણી મેક્સિમમ કેટલી વાર ચડી શકે મોક્ષ જતા પહેલા એક નવી વાત સાંભળવામાં આવી વાંચવામાં આવી કે મોક્ષ જતા પહેલા તો ચાર વાર પણ એક ભવમાં એક બે વાર આવી વાંચવામાં છે બે વાર તો એક ભાવમાં અગર ઉપશમ શ્રેણી ચડે તો બે વાર ચડી શકે પછી એ ભાવમાં ત્રીજી વાર ન ચડી શકે પછી નેક્સ્ટ ભાવમાં ક્યારે ચડશે ત્રીજી વાર ચોથી વાર અને પછી ચડશે તો કઈ ચડશે। વેરી ગુડ હવે હું તમને એક થોડા શબ્દ લખાવું છું આજેના અર્થ નહીં થાય પણ જસ્ટ એ શબ્દ લખી લો ઇટ ઇઝ અ ડિક્શનરી ટાઈપ તમારી માટે એ બહુ સારું પડશે કર્ણાનીઓ ભણવા માટે પૂરું કરું છું ખાલી શબ્દ લખો અને આપણે એનો અર્થ નેક્સ્ટ ટાઈમ કરશું। પહેલો શબ્દ લખો શયોપશમ એનો વિસ્તાર આપણે કરશું ખાલી શબ્દ લખો જસ્ટ શયોપશમ। બીજો શબ્દ લખો અંતરકરણ રૂપ ઉપશમ જેનું બીજું નામ છે ખબર છે કોઈને અંતરકરણ રૂપ ઉપશમ વેરી ગુડ એનું બીજું નામ છે પ્રશસ્ત ઉપશમ એનો અર્થ કરશું બહુ સુંદર છે એનો અર્થ। પછી ત્રીજો શબ્દ છે સદ અવસ્થારૂપ ઉપશમ એનું બીજું નામ છે અપ્રશસ્ત ઉપશમ ખાલી શબ્દ લખો એનો અર્થ કરશું અંતકરણ રૂપ ઉપશમ એનું બીજું નામ પ્રશસ્ત ઉપશમ સદવસ્થા રૂપ ઉપશમ, એનું બીજું નામ અપ્રશસ્ત ઉપશમ, સંક્રમણ એનું સ્વરૂપ સમજવાનું છે. પછી નેક્સ્ટ શબ્દ લખો વિસંયોજના, એનો અર્થ પણ સમજશું. આપણે સમજ્યા છે પણ હજી ડિટેલમાં સમજ, બરાબર છે? આટલા શબ્દ લખ્યા પછી પછી ખાલી લખી રાખો ચાર બીજા પોઈન્ટ છે, શબ્દ નથી પણ એ વાક્ય છે, એ ચાર બીજા વાક્ય આપણે સમજવાના છે, બરાબર? તો પાંચ શબ્દ લખ્યા અને ચાર વાક્ય, બરાબર છે? તો એવી રીતના આપણે એ સ્વરૂપ નેક્સ્ટ ટાઈમ સમજશું. હવે આપણે પૂરું કરતા પહેલા જે આપણે ચાર આવશ્યકની વાત કરી, ખાલી એ ચાર આવશ્યક હું બોલું છું, બોલું. આઠમા ગુણસ્થાનમાં થવા વાળા ચાર આવશ્યક આપણે એકદમ શોર્ટમાં એને લઉં છું. એક ટોપિક રહી ગયો, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. આઠમા ગુણસ્થાનના ભેદ રહી ગયા. ચલો ખાલી ચાર શબ્દ બોલું છું. આઠમા ગુણસ્થાનમાં થવા વાળા ચાર આવશ્યક કાર્ય, જે સાતમા ગુણસ્થાનમાં ચાર આવશ્યક કાર્ય થયા હતા એ બધા તો આઠમા ગુણસ્થાનથી લઈને આગળ પણ ચાલશે ક્યાં સુધીને જોશું, પરંતુ એ ચારે ચાર આવશ્યક આત્મા ગુણસ્થાનમાં પણ થાય. ઉપરાંત બીજા ચાર લખો, ઉપરાંત બીજા ચાર અસંખ્યાત પ્રમાણ ગુણ શ્રેણી નિર્જરા. પહેલું ખાલી ચાર આવશ્યક અસંખ્યાત પ્રમાણ ગુણ શ્રેણી નિર્જરા, એનો અર્થ નેક્સ્ટ ટાઈમ લેશું. ગુણ સંક્રમણ, એનો અર્થ નેક્સ્ટ ટાઈમ લેશું, બહુ સુંદર અર્થ છે. ત્રીજો સ્થિતિ કાંડક ઘાત, પેલા શું શીખ્યા હતા? સ્થિતિ બંધાપસરણ, હવે શું શીખવાનું છે? આવશો ને નેક્સ્ટ ટાઈમ, નોતા કેવા જો તમારે. સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, ચાર શબ્દ જલ્દી જલ્દી જલ્દી. અરે ભૂલો, ગુણ શ્રેણી નિર્જરા બોલો ખાલી. ગુણ શ્રેણી નિર્જરા, ગુણ સંક્રમણ, સ્થિતિ કાંડક ઘાત અને અનુભાગ કાંડક ઘાત, આ ચાર આવશ્યક કાર્ય થાય. બે મિનિટની ખાલી ભક્તિ છે, બે મિનિટ. બધા બંધ કરી દો, બધું બુક્સ બંધ કરીને જસ્ટ એમ ઇમેજિન કરો કે આપણે જંગલમાં કુનકુન આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરીના સાનિધ્યમાં આપણે બધા જંગલમાં એમની સામે બેઠા છે. બે મિનિટમાં પૂરું કરું છું, બે મિનિટની ભક્તિ છે. ચલો મારી સાથે હું રિપીટ કરીશ, બધાએ આંખ બંધ કરવાનો છે, કાન ખુલ્લા રાખવાના છે, સાંભળવાનું છે, મારા પછી રિપીટ કરવાનું છે. ધન્ય મુનિ રાજ હમારે હૈ, ધન્ય મુનિ રાજ હમારે હૈ, ધન્ય. ધન્ય મુનિ રાજ કી સમતા, ધન્ય મુનિ રાજ કી સ્થિરતા. બધા બોલજો, ધન્ય મુનિ રાજ કી પ્રભુતા, ધન્ય મુનિ રાજ કી સુચિતા. ધન્ય મુનિ રાજ કા ચિંતન, ધન્ય મુનિ રાજ કા મંથન. ધન્ય મુનિ રાજ કા જીવન, ધન્ય મુનિ રાજ કા અધ્યયન. ધન્ય મુનિ રાજ કા દર્શન, ધન્ય મુનિ રાજ કા પ્રવચન. ધન્ય મુનિ રાજ કા દર્શન, ધન્ય મુનિ રાજ કા પ્રવચન, ધન્ય મુનિ રાજ કા અર્ચન, ધન્ય મુનિ રાજ કા ભોજન, ધન્ય મુનિ.
धन्य मुनिराज की श्रद्धा, धन्य मुनिराज की श्रद्धा, धन्य मुनिराज
एक्चुअली लाइन एवी रीतना छे
धन्य मुनिराज का श्रद्धान, धन्य मुनिराज का यह ध्यान, धन्य मुनिराज का श्रद्धान यह ध्यान, धन्य मुनिराज का वैभव, धन्य मुनिराज का अनुभव, धन्य मुनिराज की बातें, धन्य मुनिराज की रातें, हे धन्य मुनिराज की निद्रा, धन्य मुनिराज की मुद्रा,
बहु बधु छे, समय थई गयो छे, पूरू करू छू लास्ट लाइन,
धन्य मुनिराज का संदेश, धन्य मुनिराज का उपदेश, धन्य मुनिराज का संगम, धन्य मुनिराज का उद्यम, धन्य मुनिराज परम पावन, करुषत बार नित वंदन, धन्य मुनिराज परम पावन, करुषत बार नित वंदन,
बोलो छठा सातमा गुणस्थान मां झूलता, समस्त अंतरंग बहिरंग परिग्रह नो त्याग करना, हर अंतर मुहूर्त मां अतीन्द्रिय आनंद ना घुटरा पीनार, आम भक्तों ना परम आदर्श, समयसार आदि ग्रंथों नी रचना करनार, आ भरत क्षेत्र ने पावन करनार, आम भक्तों ना अनंत 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 उपकारी, ढाई द्वीप मां विराजमान समस्त भावलिंगी दिगंबर संतो नो,
निज निधि निज में बताई यार अनंत उपकार है, इसके लिए जिनवाणी मात वंदना शत बार है, इसके लिए जिनवाणी मात वंदना शत,
बोलो अनेक काल में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो,